એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમણે લગભગ 250 વર્ષ પહેલાં જ્ઞાન વિશેની આપણી સમજ પર એમ કહો કે મોટા સવાલો ઊભા કરી દીધા હતા.
અને એ સવાલો મને લાગે છે આજે પણ એટલા જ મહત્વના છે, કદાચ વધારે પણ. પુસ્તક છે ડેવિડ હ્યુમનું એન એન્ક્વાયરી કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ, ગુજરાતીમાં કહીએ તો માનવ સમજ અંગેની એક તપાસ, ખરું ને?
બિલકુલ, માનવ સમજ અંગેની તપાસ. હ્યુમ આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે. આપણે જે કંઈ માનીએ છીએ એનો આધાર શું છે? શું આપણે ખરેખર જે જાણીએ છીએ તે ખાતરીપૂર્વકનું છે કે પછી એમ જ માની લીધું છે?
હા, અને આજના સમયમાં તો આ બહુ જ જરૂરી છે. ચારે બાજુથી માહિતી આવે છે, વોટ્સએપ પર, ન્યૂઝમાં, શું સાચું શું ખોટું એ સમજવું જ અઘરું છે.
બરાબર, ત્યાં જ હ્યુમની આ તપાસ કામ લાગે છે. એ આપણને જાણે રોકીને પૂછે છે, ઉભારો, તમે જે માનો છો એનો આધાર શું છે? કોઈ અનુભવ છે, કોઈ પુરાવો છે, કે પછી ફક્ત તમારી ટેવ છે? મજાની વાત છે ને?
ખરેખર તો ચાલો આ ડેવિડ હ્યુમ વિશે થોડી વાત કરીએ. કોણ હતા આ માણસ જેમણે આવા મૂળભૂત સવાલો પૂછ્યા?
ડેવિડ હ્યુમ, એમનો સમય હતો 1711 થી 1776. સ્કોટલેન્ડના હતા અને એ સમયના યુરોપમાં જે બૌદ્ધિક જાગૃતિ આવી, ખાસ કરીને સ્કોટલેન્ડમાં, જેને સ્કોટિશ એનલાઇટનમેન્ટ કહે છે, તેના તેઓ મુખ્ય વિચારકોમાંના એક હતા.
એટલે કે ફિલોસોફર હતા.
હા, મુખ્યત્વે ફિલોસોફર, પણ સાથે સાથે ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી, નિબંધકાર, બહુમુખી પ્રતિભા હતા. પણ એમની ખરી ઓળખ એક એવા ફિલોસોફર તરીકે છે જેણે ભારપૂર્વક કહ્યું કે ભાઈ, જ્ઞાનનો મુખ્ય રસ્તો તો અનુભવ જ છે, આપણી ઇન્દ્રિયો, બીજું બધું પછી.
પણ એમનું પહેલું પુસ્તક, પેલું ટ્રીટાઈઝ ઓફ હ્યુમન નેચર, એ તો નિષ્ફળ ગયું હતું ને?
હા હા, એ વાત જાણીતી છે. ખુદ હ્યુમે જ મજાકમાં કહેલું કે એ પુસ્તક તો પ્રેસમાંથી સીધું મૃત જન્મ્યું, કોઈએ ખાસ ધ્યાન ના આપ્યું.
ઓ, પછી?
પણ હ્યુમ હાર માને એવા નહોતા. એમને લાગ્યું કે કદાચ વિચારો સારા છે, પણ રજૂઆત, ભાષા, શૈલી એ કદાચ વધારે પડતી અઘરી છે, એકેડેમિક છે. એટલે એમને શું કર્યું, એ જ મુખ્ય વિચારો, ખાસ કરીને જ્ઞાન કેવી રીતે મળે છે, કારણ અને કાર્યનો સંબંધ શું છે, એ બધાને વધુ સરળ, વધુ રસપ્રદ શૈલીમાં ફરીથી લખ્યા.
અને એ જ બન્યું આ પુસ્તક, અને એન્ક્વાયરી કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ.
બરાબર, 1748માં આવ્યું અને આ પુસ્તક ઘણું પ્રભાવશાળી સાબિત થયું. એમના વિચારો બોળા વર્ગ સુધી પહોંચ્યા.
એમની વિચારવાની રીતમાં એવું તો શું ખાસ હતું? બીજા ફિલોસોફરો કરતા અલગ કઈ રીતે?
મુખ્ય તફાવત એમનો અભિગમ હતો. એમણે માનવ મનને સમજવા માટે જાણે વૈજ્ઞાનિક પદ્ધતિ વાપરવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું, આપણે ભૌતિક દુનિયાને સમજવા પ્રયોગ કરીએ, નિરીક્ષણ કરીએ, બરાબર?
હા.
તો માનવ સ્વભાવ અને આપણું મન કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે પણ આપણે અનુભવ અને અવલોકન પર જ આધાર રાખવો જોઈએ, શુદ્ધ તર્ક કે ધાર્મિક માન્યતાઓ પર નહીં. એમણે આને માનવ વિજ્ઞાન, સાયન્સ ઓફ મેન જેવું કહ્યું.
એટલે કે ફિલોસોફીમાં પણ પ્રેક્ટિકલ અભિગમ લાવ્યા.
હા, કહી શકાય. એ જમાનામાં આ બહુ નવી વાત હતી. મોટાભાગના ફિલોસોફર કાં તો તર્કના આધારે મોટી મોટી વાતો કરતા અથવા ધર્મગ્રંથોના આધારે. હ્યુમે આવીને કહ્યું, ચાલો પહેલાં એ તો જોઈએ કે આપણું મન ખરેખર કેવી રીતે વિચારે છે, અનુભવ શું કહે છે. અને એ માટે એમણે વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ પર પણ સવાલ પૂછવામાં જરાય પાછી પાણી ન કરી. આ જ એમની ખાસિયત.
બહુ જ રસપ્રદ.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? સેન્ટ્રલ આઈડિયા?
પુસ્તકનો મૂળભૂત પાયો છે અનુભવવાદ. હ્યુમ ભારપૂર્વક કહે છે કે આપણું જે કંઈ જ્ઞાન દુનિયા વિશે છે, જે ખરેખર અર્થપૂર્ણ છે, તે બધું આપણી ઇન્દ્રિયોના અનુભવમાંથી જ આવે છે.
એટલે કે જન્મજાત વિચારો જેવું કંઈ નહીં, કે પછી ફક્ત તર્કથી જ બધું જાણી શકાય એવું પણ નહીં?
બિલકુલ નહીં. હ્યુમ કહે છે, આપણું મન કોરી પાટી જેવું છે જન્મ સમયે. પછી આપણે દુનિયાનો અનુભવ કરીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શીએ છીએ, અને આ અનુભવો જ આપણા મનમાં જ્ઞાનનો પાયો નાખે છે.
આ સમજવા માટે એમણે કોઈક પ્રકારનું વિભાજન કર્યું છે ને મનની સામગ્રીનું? હા, બહુ મહત્વનું વિભાજન છે. તેઓ કહે છે કે આપણા મનમાં જે કંઈ છે તે બે પ્રકારનું છે, છાપ, ઇમ્પ્રેશન્સ અને વિચારો.
અને છાપ એટલે?
છાપ એટલે આપણો સીધો જીવંત અનુભવ, એકદમ તાજો અને તીવ્ર. જેમ કે અત્યારે તમે આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છો તો મારા અવાજની જે સંવેદના છે એક છાપ છે, અથવા ધારો કે તમે ગરમ ચાનો કપ અડો તો જે ગરમી લાગે એ છાપ છે, સ્પષ્ટ, જોરદાર.
અને વિચારો?
વિચારો એ આ છાપની ઝાંખી નકલો છે, જાણે એની કોપી, પણ ઓછી તીવ્રતાવાળી. જેમ કે અત્યારે તમે આંખ બંધ કરીને લાલ ગુલાબનો વિચાર કરો તો એ વિચાર તમારા મનમાં આવશે, પણ એ એટલો જીવંત નહીં હોય જેટલો ખરેખર ગુલાબ જોતી વખતે થતી લાલ રંગની છાપ હોય છે.
સમજાયું.
હા, બરાબર.
યાદો કે કલ્પના જેવું.
હા, અને અહીં જ હ્યુમનો પેલો પ્રખ્યાત કોપી પ્રિન્સિપલ આવે છે. એમનો દાવો છે કે દરેક સાચો અર્થપૂર્ણ વિચાર આખરે કોઈને કોઈ મૂળ છાપમાંથી જ આવવો જોઈએ. જો કોઈ વિચાર એવો હોય કે જેની પાછળ કોઈ ઇન્દ્રિય અનુભવની છાપ ન શોધી શકાય, તો હ્યુમ કહે છે કે એ વિચાર કદાચ અર્થહીન અથવા ગોટાળાવાળો હોઈ શકે.
આ તો બહુ મોટી વાત છે. આનો મતલબ કે ધર્મ, અધ્યાત્મ કે નીતિશાસ્ત્રના ઘણા ખ્યાલો જેમ કે આત્મા, ઈશ્વર, ન્યાય, આ બધા માટે સીધી ઇન્દ્રિય છાપ ક્યાંથી લાવવી?
એ જ તો હ્યુમનો પોઈન્ટ છે. તેઓ કહે છે કે આવા શબ્દો આપણે વાપરીએ છીએ, પણ એની પાછળ કોઈ સ્પષ્ટ, સર્વસામાન્ય, અનુભવજન્ય છાપ છે ખરી? જો નથી, તો એ શબ્દો કદાચ લાગણીઓ, પરંપરાઓ કે સામાજિક જરૂરિયાતોમાંથી આવ્યા હોય, પણ એ અનુભવજન્ય જ્ઞાન નથી. આ તેમનું ફિલોસોફિકલ વિશ્લેષણ કરવાનું મુખ્ય સાધન છે. મને છાપ બતાવો.
અને આ જ અભિગમ તેઓ કારણ અને અસરના સંબંધ પર પણ લાગુ પાડે છે.
બરાબર. ત્યાં જ સૌથી મોટો ધડાકો થાય છે. આપણે રોજબરોજની જિંદગીમાં સતત કારણ અસરની વાત કરીએ છીએ. ધક્કો માર્યો એટલે ખુરશી ખસી, દવા લીધી એટલે તાવ ઉતર્યો. આપણને સ્વાભાવિક રીતે લાગે છે કે કારણની અંદર કોઈક એવી શક્તિ, પાવર કે જરૂરી જોડાણ, નેસેસરી કનેક્શન રહેલું છે જે અસરને ઉત્પન્ન કરે જ છે.
હા, લાગે જ ને. આગમાં હાથ નાખો તો દાજી જ જવાય, એમાં શંકા શું? આગમાં દાજડવાની શક્તિ છે જ.
અહીંયા જ પ્રશ્ન પૂછે છે, તમે આગ જોઈ, પછી દાજવાનો અનુભવ થયો, તમે આ ક્રમ વારંવાર જોયો, આગ, દાજવું, આગ, દાજવું, પણ શું તમે ક્યારેય પેલી શક્તિ કે જરૂરી જોડાણને પોતે જોયું? શું એનો કોઈ અલગથી અનુભવ થયો?
ના, મેં આગ જોઈ અને પછી દાજી, બે ઘટનાઓ જોઈ.
બસ. હ્યુમ કહે છે કે આપણે ફક્ત બે ઘટનાઓનું સતત જોડાણ જોઈએ છીએ. એક પછી બીજી ઘટના બને છે વારંવાર, પણ એમની વચ્ચે કોઈ અદૃશ્ય શક્તિ કે દોરો આપણે ક્યારેય જોતા નથી, અનુભવતા નથી.
તો પછી આટલો દ્રઢ વિશ્વાસ કેમ છે કે કારણ અસરને જન્મ આપે છે? આ જરૂરીપણાનો ભાવ ક્યાંથી આવ્યો?
હ્યુમનો જવાબ બહુ રસપ્રદ છે. રિવાજ અથવા ટેવ, કસ્ટમ ઓર હેબિટ. આ જવાબ તાર્કિક નથી, મનોવૈજ્ઞાનિક છે. વારંવાર બે ઘટનાઓને સાથે થતી જોઈને આપણું મન ટેવાઈ જાય છે. આપણને આદત પડી જાય છે કે જેવી એક ઘટના કારણ જોઈએ, તરત જ બીજી ઘટના અસરની અપેક્ષા રાખીએ.
એટલે કે આપણો વિશ્વાસ એ તર્કનું પરિણામ નથી, પણ મનની એક આદત છે.
હા, અને આ આદત એટલી ઊંડી ઉતરી જાય છે કે આપણને એ જરૂરી લાગે છે. હ્યુમ કહે છે કે આ માન્યતા એ કોઈ ગણિતના દાખલા જેવો તાર્કિક નિષ્કર્ષ નથી, એ તો આ ટેવ સાથે આવતી એક પ્રકારની જોરદાર લાગણી, ફીલિંગ કે જીવંતતા છે, જે આપણને કહે છે હા, આના પછી આમ જ થશે.
બાપરે, આ તો વિજ્ઞાનના પાયા હચમચાવી નાખે એવું લાગે છે. કારણ કે વિજ્ઞાન તો મોટાભાગે કારણ કાર્યના નિયમો શોધવા પર જ આધાર રાખે છે ને.
બિલકુલ. આ જ હ્યુમનો સૌથી પ્રસિદ્ધ અને કદાચ સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે. એને ઇન્ડક્શનની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન કહેવાય છે. ઇન્ડક્શન એટલે શું? ભૂતકાળના મર્યાદિત અનુભવોના આધારે ભવિષ્ય અથવા વ્યાપક નિયમો વિશે તારણ કાઢવું.
જેમ કે આપણે હજારો વાર જોયું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એટલે આપણે માની લઈએ કે તે કાલે પણ પૂર્વમાં જ ઉગશે.
બરાબર. પણ હ્યુમ પૂછે છે, આ માન્યતાનો તાર્કિક આધાર શું છે? એવી કઈ ગેરંટી છે કે ભવિષ્ય હંમેશા ભૂતકાળ જેવું જ રહેશે? કુદરતના નિયમો બદલાઈ ન શકે એવું શાના આધારે કહી શકાય?
આપણે ભૂતકાળના અનુભવના આધારે કહી શકીએ.
પણ એ જ તો મુદ્દો છે. તમે ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરીને ભવિષ્ય વિશે અનુમાન કરો છો, અને એ અનુમાન પોતે જ એક ધારણા પર ટકેલું છે કે ભૂતકાળ ભવિષ્ય માટે સારો માર્ગદર્શક છે. આ તો વર્તુળાકાર તર્ક થયું. તમે જે સાબિત કરવા માંગો છો એને જ આધાર તરીકે વાપરી રહ્યા છો.
એટલે તાર્કિક રીતે આપણે સાબિત ન કરી શકીએ કે સુરત કાલે ઉગશે જ, માત્ર આપણી ટેવ છે.
હ્યુમ મુજબ તાર્કિક નિશ્ચિતતાથી સાબિત ન કરી શકીએ. આપણી માન્યતા અત્યંત પ્રબળ છે, વ્યવહારુ જીવન માટે એકદમ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ એનો પાયો શુદ્ધ તર્કમાં નથી, પણ ઊંડી મનોવૈજ્ઞાનિક ટેવમાં છે. આ સમજવા માટે હ્યુમ આપણને તેમનો બીજો એક પ્રખ્યાત વિચાર આપે છે, હ્યુમનો કાંટો.
હ્યુમનો કાંટો એ શું છે?
એ જ જ્ઞાનના બે પ્રકાર પાડે છે, કાંટાની બે અણીઓની જેમ. એક છે વિચારોના સંબંધો, રિલેશન્સ ઓફ ફેક્ટ. આ ગણિત અને તર્કશાસ્ત્રના સત્યો છે, જેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય અથવા 3×5=15. આ સત્યો અનુભવ પર આધારિત નથી. તમે દુનિયામાં ગયા વગર માત્ર વિચાર કરીને આ સત્યો જાણી શકો, એપ્રાયોરી. અને આ સત્યો નિશ્ચિત છે, એનો ઇનકાર કરો તો તાર્કિક વિરોધાભાસ થાય.
અને બીજી અણી?
બીજી અણી છે વાસ્તવિક હકીકતો, મેટર્સ ઓફ ફેક્ટ. આ દુનિયા વિશેના સત્યો છે, જેમ કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળે છે અથવા દિલ્હી ભારતની રાજધાની છે. આ સત્યો ફક્ત અને ફક્ત અનુભવ દ્વારા જાણી શકાય, એપોસ્ટિરિયોરી. અને મહત્વની વાત, આ સત્યો ક્યારેય ગણિત જેટલા નિશ્ચિત નથી હોતા. એમનો ઇનકાર કરવો તાર્કિક રીતે શક્ય છે, ભલે વ્યવહારમાં અશક્ય લાગે. આપણે કલ્પના કરી શકીએ કે સૂરજકાલે ન ઉગે, એમાં કોઈ તાર્કિક વિરોધાભાસ નથી.
અને આપણું મોટાભાગનું દુનિયા વિશેનું જ્ઞાન, વિજ્ઞાન સહિત, એ આ બીજા પ્રકારનું વાસ્તવિક હકીકતોવાળું છે.
બરાબર. અને આ વાસ્તવિક હકીકતો વિશેના આપણા બધા અનુમાનો, ખાસ કરીને ભવિષ્ય વિશેના, એ પેલી કારણ અસરની ટેવ પર જ આધાર રાખે છે, જેનો તાર્કિક પાયો હ્યુમ મુજબ શંકાસ્પદ છે.
તો પછી કરું શું? જો આપણી રોજિંદી અને વૈજ્ઞાનિક માન્યતાઓનો પાયો જ આટલો ડગમગતો હોય તો શું આપણે બધું છોડીને બેસી જવું, એકદમ શંકાશીલ બની જવું?
ના ના, હ્યુમ એવું બિલકુલ નથી કહેતા. એ પોતે પણ રોજિંદું જીવન જીવતા હતા. એ જાણે છે કે આપણે માન્યતાઓ વગર જીવી ન શકીએ, એટલે તેઓ આત્યંતિક સંશયવાદને નકારી કાઢે છે. એને બદલે તેઓ મર્યાદિત સંશયવાદ અથવા શૈક્ષણિક સંશયવાદની ભલામણ કરે છે.
મર્યાદિત સંશયવાદ એટલે શું?
એટલે કે આપણા જ્ઞાનની મર્યાદાઓનો સ્વીકાર કરવો. એ સમજવું કે આપણે જે જાણીએ છીએ એ ઘણું બધું સંભાવનાઓ પર આધારિત છે, નિશ્ચિતતા પર નહીં. બૌદ્ધિક રીતે થોડા નમ્ર બનવું, મને બધી ખબર છે એવો દાવો ન કરવો. પણ સાથે સાથે જીવન જીવવા માટે, નિર્ણયો લેવા માટે અનુભવ, ટેવ અને રિવાજો પર વિશ્વાસ મૂકીને આગળ વધવું, કારણ કે એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
એટલે કે થોડી શંકા રાખો, પણ એટલી બધી નહીં કે તમે કશું કરી જ ન શકો.
બરાબર. આ મર્યાદિત સંશયવાદના બે ફાયદા છે, હ્યુમ કહે છે. એક, એ આપણને કટ્ટરતા અને પૂર્વગ્રહથી બચાવે છે. આપણે બીજાના વિચારો સાંભળવા વધુ તૈયાર થઈએ છીએ. અને બીજું, એ આપણી બૌદ્ધિક જિજ્ઞાસાને યોગ્ય દિશામાં વાળે છે, એવા વિષયો તરફ જે ખરેખર માનવ સમજની પહોંચમાં છે. ગણિત અને તર્ક, વિચારોના સંબંધો અને અનુભવજન્ય વિજ્ઞાન, વાસ્તવિક હકીકતો, જે બાબતોનો અનુભવ ન થઈ શકે, જેમ કે અધ્યાત્મની કૂડ વાતો, એના પર વધુ સમય બગાડવો નહીં.
આ તો ખૂબ જ વ્યવહારુ સલાહ લાગે છે. મને લાગે છે કે આ પુસ્તકમાંથી ઘણા મહત્વના સંદેશાઓ મળે છે. આપણે થોડા મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ?
ચોક્કસ. પહેલો અને સૌથી મુખ્ય સંદેશ તો એ જ છે કે અનુભવ એ જ જ્ઞાનનો પાયો છે. આપણી ઇન્દ્રિયો જ આપણને દુનિયા વિશે માહિતી આપે છે. શુદ્ધ તર્ક એકલો આપણને દુનિયા વિશે ખાસ કશું ન કહી શકે.
બીજું, પેલી ઇન્ડક્શનની સમસ્યા અને કારણ કાર્યનો મુદ્દો. આપણો ભવિષ્ય અને કારણ અસરમાં જે વિશ્વાસ છે એ તાર્કિક નિશ્ચિતતા નથી, પણ મનોવૈજ્ઞાનિક ટેવ છે. આ વિજ્ઞાનની સંપૂર્ણ નિશ્ચિતતા પર પ્રશ્નાર્થ મૂકે છે, પણ સાથે એ પણ સમજાવે છે કે વિજ્ઞાન અનુભવ અને પુનરાવર્તન પર કેટલું નિર્ભર છે.
ત્રીજું, માન્યતા, બિલીફનું સ્વરૂપ. તે કોઈ તાર્કિક ગણતરી નથી, પણ એક પ્રકારની જીવંત લાગણી છે. આ આપણને સમજાવે છે કે લોકો કેમ તર્ક કરતા લાગણી અને ટેવથી વજુ દોરવાય છે, આપણી માન્યતાઓ કેટલી ઊંડી અને મનોવૈજ્ઞાનિક હોય છે.
ચોથું, મધ્યમ સંશયવાદનું મહત્વ. જ્ઞાનની મર્યાદાઓ સ્વીકારીને બૌદ્ધિક નમ્રતા કેળવવી, કટ્ટરવાદ ટાળવો.
અને પાંચમું, જે મને બહુ ગમે છે, રિવાજ અને ટેવ. જ્ઞાનના પાયા તરીકે. આ કોઈ ખામી નથી, પણ જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શિકા છે. આપણું મગજ આ રીતે જ કામ કરવા માટે ઘડાયેલું છે.
યુમના પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે કે વારંવાર યાદ આવે. એવા કેટલાક વિચારો પર વાત કરીએ જે આપણને આજે પણ વિચારતા કરી દે.
હા, એના ઘણા વાક્યો ટાંકવા જેવા છે. જેમ કે એક બહુ જાણીતું છે, બુદ્ધિશાળી માણસ પુરાવાના પ્રમાણમાં જ પોતાની માન્યતા રાખે છે. એટલે કે તમારી પાસે જેટલા મજબૂત પુરાવા તેટલો મજબૂત વિશ્વાસ. જો પુરાવા ઓછા કે નબળા હોય તો માન્યતા પણ ઢીલી રાખવી જોઈએ, આંધળો વિશ્વાસ નહીં.
આ તો ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે. બીજો એક વિચાર જે આપણે ચર્ચ્યો, રિવાજ જ માનવ જીવનનો મહાન માર્ગદર્શક છે. આ દર્શાવે છે કે આપણે ભલે ગમે તેટલા તર્કની વાતો કરીએ, પણ છેવટે તો આપણી ટેવો, આપણા અનુભવો અને સામાજિક રિવાજો જ આપણને રસ્તો બતાવે છે. રોજિંદા જીવનનો આધાર આ જ છે.
અને કારણકાર્ય વિશેનો પેલો મુદ્દો, કોઈ પણ વાસ્તવિક હકીકત માત્ર તર્કથી સાબિત થઈ શકતી નથી. દુનિયા કેવી છે એ જાણવા માટે તમારે ખુરશીમાં બેસીને વિચારવા કરતાં બહાર નીકળીને અનુભવ કરવો પડે, અવલોકન કરવું પડે.
અને છેલ્લે પેલું કારણ કાર્યનું રહસ્ય. આપણે કારણ અને અસર વચ્ચેનું આવશ્યક જોડાણ ક્યારેય જોતા નથી, ફક્ત સતત જોડાણ જ જોઈએ છીએ. આ આપણને સતત યાદ અપાવે છે કે આપણે જે કારણ કારણનો સંબંધ માનીએ છીએ તે કદાચ આપણી મનની અપેક્ષા વધુ છે અને બહારની દુનિયાની કોઈ નિશ્ચિત શક્તિ ઓછી.
આ બધા વિચારો ખરેખર વિચારવા જેવા છે.
ચોક્કસ, પણ આ બધી ફિલોસોફિકલ વાતો. સામાન્ય જીવનમાં, રોજબરોજની જિંદગીમાં આ વિચારો કેવી રીતે કામ લાગી શકે? કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ ખરો?
અરે, ઘણો ઉપયોગ છે. સૌથી પહેલું અને મહત્વનું તો વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગમાં. આજે આપણને જે પણ માહિતી મળે, સમાચાર, સોશિયલ મીડિયા, જાહેરાતો, રાજકીય ભાષણો, એના પર હ્યુમકી રીતે સવાલ પૂછતા શીખવું જોઈએ. આ માહિતીનો સ્ત્રોત શું છે? એની પાછળ કોઈ નક્કર પુરાવો છે કે પછી કોઈની માન્યતા કે લાગણી છે? શું આમાં કોઈ પેટર્ન ખરેખર છે કે હું ખાલી જોઈ રહ્યો છું?
હા, પોતાની જાતને પણ પૂછવું પડે કે હું આ વાત કેમ માની રહી છું, કારણ કે મને ગમે છે એટલે, કે પછી ખરેખર પુરાવા છે.
બરાબર. આપણી પોતાની પૂર્વગ્રહયુક્ત વિચારસરણી, કોગ્નિટિવ બાયસીસને ઓળખવામાં પણ હ્યુમ મદદ કરે છે. બીજું, વ્યવસાયિક અને અંગત નિર્ણયો લેવામાં. ભલે તમે ડૉક્ટર હો, એન્જિનિયર હો, વ્યાપારી હો કે ગૃહિણી, કોઈપણ નિર્ણય લેતી વખતે ઉપલબ્ધ પુરાવા તપાસો, કેટલો વિશ્વાસ રાખી શકાય એ જુઓ, અને એ સ્વીકારો કે પરિસ્થિતિ બદલાઈ શકે છે, નવી માહિતી આવી શકે છે. અનિશ્ચિતતા માટે તૈયાર રહો.
એટલે કે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું.
હા, અને બૌદ્ધિક નમ્રતા કેળવવી. આ ત્રીજો ફાયદો, જો આપણે સ્વીકારીએ કે આપણું જ્ઞાન સંપૂર્ણ નથી, આપણી માન્યતાઓ, ટેવ અને લાગણી પર આધારિત હોઈ શકે છે, તો કદાચ આપણે બીજા લોકો સાથે, જેમના મંતવ્યો જુદા છે, તેમની સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકીએ, વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
આજના સમયમાં આની બહુ જરૂર છે. મતભેદ હોય તો પણ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો.
અને છેલ્લે, શિક્ષણમાં પણ. હ્યુમ આપણને યાદ અપાવે છે કે માત્ર ગોખણપટ્ટી કરવા કરતાં પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવું વધુ અસરકારક છે, અને સારી વિચારવાની ટેવો વિકસાવવી એ જ્ઞાન મેળવવા જેટલું જ મહત્વનું છે.
ખૂબ સરસ. તો આખી ચર્ચાના અંતે તમારા માટે આ પુસ્તક અને હ્યુમના વિચારોમાંથી સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો?
મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે આપણી ટેવો અને રિવાજો, જેને આપણે કદાચ નબળાઈ ગણતા હોઈએ, તે ખરેખર આપણી જ્ઞાન પ્રણાલીનો અને જીવન જીવવાનો અનિવાર્ય હિસ્સો છે. એ ખામી નથી, પણ કુદરતે આપણને આપેલી એક વ્યવસ્થા છે. આ સમજ મને માનવ વર્તનને વધુ ઊંડાણથી અને કરુણાથી જોવામાં મદદ કરે છે. આપણે બધા થોડા અતાર્કિક છીએ, અને બરાબર છે.
અને મારા માટે પેલો મર્યાદિત સંશયવાદ ખરેખર મુક્તિદાયક છે. એનો અર્થ નિરાશાવાદ નથી, પણ વાસ્તવિકતાનો સ્વીકાર છે. આપણે બધું જ જાણી શકતા નથી, અને એ ઠીક છે. આ સ્વીકાર આપણને સતત શીખતા રહેવા અને નવા વિચારો માટે ખુલ્લા રહેવા પ્રેરે છે. સંપૂર્ણ સત્યના ભાર વગર જ્ઞાનની યાત્રા વધુ આનંદદાયક બને છે.
સારાંશમાં કહીએ તો ડેવિડ હ્યુમ આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે. તે આપણું ધ્યાન કાલ્પનિક દુનિયામાંથી હટાવીને વાસ્તવિક માનવ અનુભવ અને મનની કામગીરી પર કેન્દ્રિત કરે છે. જ્ઞાનના પાયા પર સવાલ ઉઠાવીને અને આપણે ખરેખર કેવી રીતે વિચારીએ છીએ તે સમજાવીને તેમણે ફિલોસોફીની દિશા બદલી નાખી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.